તારીખ 2/10/1992 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 480, 481 અને 482 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 204.
मिथ्यात्व हो या सम्यक्त्व हो, ये देखो ही मत। परिणाम में मुख्यता टाळवी छे, એમ કહીને પરિણામની મુખ્યતા કાઢવી છે। મેં તો ધ્રુવ તત્વ હું, સમ્યક તો મિથ્યાત્વ રૂપે હું નથી, પણ હું તો ધ્રુવ તત્વ છું। યહાં આતે હી મિથ્યાત્વ પર્યાય ભી નિશ્ચય સે નિયમ સે ચલી જાયેગી। यहाँ आते ही इतले के स्वरूप ध्रुव तत्व ऊपर आता है, आपो आप मिथ्यात्म पर्याय नो नाश थी जैसे नियम बदली थे। दृष्टि के निर्णय में पूर्ण शुद्धि भरी हुई है, आ एक सूत्र जेवी बात हमने करी छे। त्रण लीटी में जे आ छेल्ली वात छे, एक सूत्र सिद्धांत जेवी बात करेली छे। सो મુમુક્ષુને માટે આ મૂળ જરા વધારે ઉપયોગી છે। સામાન્ય રીતે મુમુક્ષુને સમ્યક દર્શનની પ્રાપ્તિની ભાવના હોય છે, અને એ ભાવનાને વશ પણ પર્યાય તત્વની મુખ્યતા થઈ જાય છે એનો ખ્યાલ નથી રહેતો, અને એવી ભાવના માત્રથી કોઈ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી પણ નથી, એ તો એક વિકલ્પ છે। એટલે એ મુખ્યતા ટાળવા માટે વાત કરી છે। ધ્રુવ તત્વને ઓળખાણ થાય એટલે કે નિર્ણય થાય કે હું છું, તો મિથ્યાત્વનો આપોઆપ નાશ થઈ જાય છે ચોક્કસપણે। મિથ્યાત્વ ટકી શકતું નથી, રહી શકતું નથી, એ તો આપોઆપ છે। દ્રષ્ટિકનો નિર્ણય એટલે શું કે દ્રષ્ટિ કે વિષયભૂત સ્વરૂપ મેં પૂર્ણ શુદ્ધિ ભરી હૈ। દ્રષ્ટિનો જે વિષય છે, દ્રષ્ટિનો ભાષા ટૂંકી કરી નાખી છે, દ્રષ્ટિ કે નિર્ણય મેં એટલે શું, દ્રષ્ટિ છે એ શ્રદ્ધાની પર્યાય છે, અને નિર્ણય છે એ જ્ઞાનની પર્યાયનો છે। તો દ્રષ્ટિનો નિર્ણય નથી કરવાનો, પણ દ્રષ્ટિના વિષયભૂત આ પોતાના સ્વરૂપનો નિર્ણય કરવાની અહીંયા વાત છે। પણ સૂત્ર જેવી વાત છે ને, એટલે ટૂંકી થઈ ગઈ છે વાત। દ્રષ્ટિ કે વિષયભૂત સ્વરૂપ મેં પૂર્ણ શુદ્ધિ ભરી હૈ, પૂરેપૂરી શુદ્ધિ ત્યાં ભરી છે, સ્વભાવમાં સ્વરૂપમાં પૂર્ણ શુદ્ધિ ભરી છે। અથવા ઉસકે નિર્ણય મેં ભી, અર્થાત નિર્ણય કે ગર્ભ મેં ભી પૂર્ણ શુદ્ધિ કા સત્વ હૈ, એમાં શું લેવું છે કે જેને સ્વરૂપનો નિર્ણય થાય તો એ નિર્ણયના ગર્ભમાં નિર્વાણ પદ આવી જાય છે, એમ કહેવું છે। પૂર્ણ શુદ્ધિ ક્યાં છે? નિર્વાણ પદમાં, મોક્ષમાં છે, તો કે એ નિર્ણયના ગર્ભમાં પડી છે। પૂર્ણ શુદ્ધિ ભરી હોય એટલે એના ગર્ભમાં આવી જાય છે, સ્વરૂપ નિર્ણયના ગર્ભમાં નિર્વાણ પદ પડ્યું છે, એમ કેવું છે। લ્યો, ચોખ્ખી વાત એ છે, શું એ વાત બહુ ઊંડેથી કરી છે એમને। લક્ષણો, નિર્ણયનો, નિશ્ચયનો, ઓળખાણનો જે મહત્વ ઘણું છે મુમુક્ષુની ભૂમિકામાં, ઈ સ્ટેજની અંદર, એ અનેક જ્ઞાનીઓના વચનોમાં અને શાસ્ત્રોમાં એ વિષય આવે છે। અહીંયા પણ એમને એ વિષય આ જગ્યાએ બહુ સંક્ષેપમાં એક વચનમાં લઈ લીધો છે કે દ્રષ્ટિ કે વિષયભૂત સ્વરૂપ મેં પૂર્ણ શુદ્ધિ ભરી હૈ, અથવા ઉસકે નિર્ણય મેં ભી अर्थात निर्णय के गर्भ में भी पूर्ण शुद्धि का तत्व है, सत्व अभी जीव यहाँ स्वरूप निर्णय के काल में नियम से स्वरूप अस्तित्व का ग्रहण होता है। मुझे बेन श्री ने अस्तित्व ग्रहण पर कहता अने श्रीमद जी उपदेश छाया 220 नंबर ना बोल में अस्तित्व ग्रहण दीदे। एक बार जो अस्तित्व ग्रहण थी जाए तो पीछे ते संकित नो एक अंग छे, पूर्व पर्याय छे ने सातो एकालन ने हिसाब એટલે એને સમ્યક દર્શન થશે થશે ને થશે એને સમ્યક દર્શન થશે એટલે એને નિર્વાણ પદ થશે થશે ને થશે નિર્વાણ પદમાં એ આવ્યા વગર નહીં રહે એ સ્વરૂપ નિર્ણય કે કાલ મેં નિયમ છે સ્વરૂપ અસ્તિત્વ કા ગ્રહણ હોતા હૈ ઓર સ્વભાવ કે સંસ્કાર એસે પડતે હૈ કે જિસકે ફળ સ્વરૂપ સિદ્ધ પદ પ્રગટ होगा ही। ये संस्कार ने वश अगर सिद्ध पद प्रगट थवानु थवानु ने थवानु इतना मत लिए से कि संस्कार ना फरमा सम्यक दर्शन ने सम्यक ज्ञान प्रगट थसे एम कहवाने बदले सिद्ध पद बतावे से कि जो नफो केटलो छे सो तने निर्णय थियो त्यारे रुचि थी, રુચિ થઈ ત્યારે પોષણ થયું, સ્વભાવનું સ્વરૂપનું પોષણ થયું, રાગનું પોષણ મટી ગયું। આ વેપારમાં પોષણ થાય છે ને, એકવાર પોષણ એટલે પડતર લાગે, આપણે વેપારી ભાષામાં પડતર લાગે એમ કહે છે કે ભાઈ અભી પડતા હે માલના હો, પછી વેપાર ગમે એટલો કરે, જેટલી કેપેસિટી હોય એટલો ન કરે, ઓવર કેપેસિટીનો વેપાર કરે, મૂડી 2 લાખની હોય અને ધંધો 12 લાખનો કરે, સોદો કેટલો કરે 12 લાખનો કે 22 લાખનો 52 લાખનો કરે, ભલે કટકે કટકે વેપાર માલ મગાવીને વેચી નાખું, માલ મગાવીને વેચી નાખું, એ પૈસા આવશે, નફો ભરતો જશે અને બીજો માલ લેતા જશે, સોદો કરી રાખે, પડતો પડતર લાગે એટલે નફો ગણાય જાય કે ભાઈ આમાં આટલું માર્જિન છે, જેટલું થાય એટલું મળી ગયું, જેટલો માલ મળી લ્યો એટલે મળે એટલું લઈ લ્યો, એમ કે શું કે કેટલો વેચવો જ બોલો, અમારે લઈ લેવાનો, અમે વેચવા માંડે, કેમ કે એને લિમિટ જ નથી, પછી એકવાર પડતર લાગ્યું એને વેપારની લિમિટ નથી, પછી ભલે લિમિટમાં કામ થાય છે પણ અભિપ્રાયમાં લિમિટ નથી। એમ અહીંયા રુચિમાં આત્મા પોષણો તો એનો નફો કેટલો કે નિર્માણ પદ અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એનો નફો, સમ્યક દર્શન જેટલી અધૂરી પર્યાયનો નફો નથી બતાવતા, અહીંયા પૂરો નફો મળી ગયો એમ કહે છે તને હું। ऐसे दृष्टि के विषयभूत स्वरूप का निर्णय होते ही सभी अवस्थाओं के प्रति उपेक्षा सहज हो जाती है, एने सिद्धपद प्रगट थशे तो पण एनी अपेक्षा नहीं रही है। विशेषता ए छे के नफो बतावता जाए छे अने नफा थी उपेक्षा छे ए वात कहता जाए छे, एने मोक्ष मळशे मळशे ने मळशे પણ છતાં એને મોક્ષની અપેક્ષા નહીં હોય। શું શ્રીમદે કહ્યું ને 24મા વર્ષે એ વાત કરી કે જેને જૈનનું કેવળ જ્ઞાને જોતું નથી એને પરમેશ્વર બીજું શું આપવાનો હતો, શું કહે છે ભગવાન પાસે ઉભા રહીને શું માગે છે, એ ભગવાન મને ધર્મની પ્રાપ્તિ કરાવો, એ ભગવાન મને સંસારથી પાર ઉતારીને મોક્ષની પ્રાપ્તિ કરાવો, કે આત્માનો પત્તો લાગ્યો અને દ્રષ્ટિના કબજામાં આત્મા આવ્યો તો હવે એને જૈનનું કેવળ જ્ઞાન જોતું નથી, હવે એને ઈશ્વર પરમાત્મા શું આપવાનું છે, કે આથી વધારે એની પાસે છે શું આપવા જેવું, કે એવી મસ્તી આવે છે એને પહેલામાં ત્યાં કેવળ જ્ઞાનની ઉપેક્ષા શરૂ થઈ જાય છે, જો એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એને થવાની છે બીજાને નહીં થાય, પણ અપેક્ષા હોય એને થતી નથી, ઉપેક્ષા હોય એને થાય છે એમ કેવું, અને કેવળ જ્ઞાનથી અનંત ગુણ વિશિષ્ટ, કેટલું કેવળ જ્ઞાનથી અનંત ગુણ વિશિષ્ટ પોતાનું સ્વરૂપ છે એમ જ્યાં દ્રષ્ટિમાં આવી ગયું પછી એને કેવળ જ્ઞાનની તમા ક્યાંથી રહી, એને કોઈ કેવું જ્ઞાનની પણ તમારે હતી નથી. શરૂઆત તો જેમ દ્રષ્ટિ થઈ ત્યારે શરૂઆત તો થઈ ગઈ એની, જ્યાં સ્વરૂપ દ્રષ્ટિ થઈ સમ્યક દર્શન થયું ત્યાં સાધક દશાની શરૂઆત થઈ ગઈ એને, પણ હજી તો બહુ પ્રારંભિક શરૂઆત છે. જઘન્ય મોક્ષ માર્ગ એને કહેવાય છે. શું ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગ તો ઠેઠ ઉપરના અગુણ સ્થાનોમાં છે. શું આ તો હજી જઘન્ય મોક્ષ માર્ગ છે. છઠ્ઠા ગુણ સ્થાને મધ્યમ મોક્ષ માર્ગ છે અને શ્રેણી માંડે ત્યારે ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગ છે. પણ જઘન્ય મોક્ષ માર્ગમાં આવી સ્થિતિ થાય છે. હા, એટલે જેને મુમુક્ષુ અવસ્થા છે એને આમાંથી નિર્ણય લેવાની વાત છે કે જે દ્રષ્ટિનો વિષય છે એનો નિર્ણય કરવા જેવી છે. એનો નિર્ણય કરતા એ નિર્ણયના ગર્ભમાં નિર્વાણ પદ પડેલું છે. કોઈ પર્યાયમાં અટકવાની વાત નથી. પર્યાયમાં નફો ઘણો થશે એમ કહેવા છતાં પણ કોઈ પર્યાયના લક્ષ્ય અટકવું એની સાવચેતી પહેલેથી રાખે છે. કેમ કે આ જીવને અનાદિથી મિથ્યાત્વ છે. એટલે શું કે પર્યાય દ્રષ્ટિ છે. મિથ્યાત્વ એટલે બીજું કઈ નથી, પર્યાય દ્રષ્ટિને જ મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. તો પર્યાય આશ્રિત જેટલી જેટલી વાતો આવે ત્યાં પર્યાય દ્રષ્ટિ ઉડાડીને અભાવ કરીને એ વાત કહેનારે કહી છે. તો જેને ગ્રહણ કરવાની છે એને પણ પર્યાય દ્રષ્ટિને ઉડાડવાની વાત તો પહેલી રાખવાની છે. પર્યાય દ્રષ્ટિને દ્રઢ કરવાની વાત તો ક્યાંય છે જ નહીં. એ તો ઉલટી વાત થઈ જાય, વિપરીતતા થઈ જાય. તો મિથ્યાત્વ ગયું એને કહેવાય કે એક આત્મામાં જ અહંપણું વર્તે અને આત્માને છોડીને એક વિકલ્પથી માંડીને દેહાદીથી માંડીને કોઈ સંયોગમાં પોતાપણું લાગે નહીં, લાગે નહીં, અનુભવ ગોચર ન થાય. રાગ છે એ લાગ્યા વગરનો રાગ છે, એ લંગડો છે. શું લાગ્યા વગરનો રાગ છે ને એ લંગડો છે. રાગ રહી જાય છે પણ શ્રદ્ધા જ્ઞાન છૂટી જાય છે. શું લાગવું જોઈએ, અનુભવ થવો જોઈએ, ભાસવું જોઈએ એમ કે છે. પાડોશીનો દીકરો બહુ ગુણવાન હોય, શું પડોશમાં રહેતા હોય, બહુ સારો સંબંધ હોય, એકબીજાને મદદે કામ વખતે કામે આવતા હોય, શું સદા ભાઈઓ કરતા પણ વધારે એકબીજાનું કામ કરતા હોય, ખૂબ લાગણીવાળા હોય, છોકરો પણ ગુણવાન હોય, પણ પોતાના છોકરામાં પોતાપણું લાગે એવું કાંઈ પાડોશીના છોકરામાં પોતાપણું ન લાગે. એને એમ કે જો ભાઈ તું સરખી રીતે ભણજે, તું ભણવામાં એટલો હોશિયાર છો કે તું ખૂબ ભણ, અમારી ભાવના છે, તારે મદદ જોતી હોય તો કહેજે. શું તારે કાંઈ પુસ્તકો જોતા હોય, તારે કાંઈ શીખવા માટે બહાર જવું હોય, અરે ક્યાંય પણ તું મૂંઝાઈશ નહીં, બધે હું તને મદદ કરવા તૈયાર છું, પણ તું સરખી રીતે ભણ. પણ છતાં પારકો એ પારકો ધાવ માતા બાળકને રમાડે છે, આવે છે કે નહીં, ઉછેરે છે. ધાવ માતા બાળકને ઉછેરે છે અને એની સગી માતા કરતાં વધારે લાલન પાલન કરે. કેટલું લાલન પાલન કરે કે જો કોઈ અજાણ્યો માણસ હોય તો ભૂલો પડી જાય. કાંઈ એની હગીમાં તો આ જ લાગે છે, ઓલી નથી લાગતી, કેમ કે ઓલી વ્યસ્ત હોય ત્યારે ભાવ ધામ માતા રાખી હોય ને. કોઈ નેતા હોય, કોઈ રાજ ચલાવનારી હોય, કોઈ એવી રીતે સામાજિક કાર્યોમાં હોય તો શું કરે કે ઘરે બાઈને રાખી લઈએ બાળકને ઉછેરવા માટે, તો એને તો જોવાની ફુરસદ ન હોય. ઘરે આવે તો પૂછી લે કેમ છે રમેશ, રમેશ તમે તમારું તમારું કામ કર્યા કરો, એ તો અહીંયા બહુ મજામાં, બહુ મજાનું. હવે મજાનો કોઈક માણસ આવે તો એમ લાગે આ એની માં લાગે છે, આ એની માં નથી લાગતી એમ લાગે. પણ શ્રદ્ધા જ્ઞાનમાં ધામ માતાને પોતાપણું ભાસે નહીં, લાગે નહીં, ને ઓલીને પોતાપણું છૂટે નહીં. સાચી માં હોય એને પોતાપણું છૂટે નહીં, આમ છે. હા, એનું નામ સમ્યક દર્શન છે. લ્યો, ઠીક. આત્મામાં આત્માપણું લાગે, અને આત્માને છોડીને ક્યાંય કોઈ દ્રવ્ય ભાવમાં પોતાપણું લાગે નહીં, એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. એટલે અબંધ પરિણામ કીધા છે એને. ક્યાંય અટકતો નથી, બંધાતો નથી. પોતાપણું લાગીને બંધાય તે બંધાય છે, અને પોતાપણું ન લાગે તે ન લાગે. શું આમ છે? ઘરમાં જે થવું થઈ પડે, થઈ પડવા દો. આમ થઈ થઈ પડવાનું છે, એ જ થઈ પડવાનું છે. તમે એમ કહો કે મેં મોટી ઉંમરે શું કામમાં તમે આવવા નાખ્યો? હે, વૃદ્ધ માણસો તો ઘરમાં આમ થાય, નકામા જ થઈ જાય છે ને, બીજું કામમાં આવે છે કઈ? સિવાય કે સેવા ચાકરી કરવાના કામમાં આવે, બાકી કઈ કામમાં તો આવે નહીં. એની સેવા કરવી પડે. બાપુજી તમારે પાણી લાવી દઉં, હું પાણીનો લોટો ભરી દઉં, ખાવાનું કરી દઉં, આમ કરી દઉં, પગચંપી કરી દઉં, હા, દવા લાવી દઉં, બાકી તો નકામા છે ને, બીજું શું છે? જેને જે લાગવું હોય એ લાગે. શરીર હાલે ત્યાં સુધી તમે એને કામ ના છો, એમ કામ કરી દે એમ લાગે. શરીર નો હાલે શું કરો? 18 વર્ષ હોય શું થાય? નકામા જ થાય ને. લોકો કે છે, મા બાપ પ્રત્યે બહુ લાગણી વાળા હોય, પછી એમ કે ભાઈ મા બાપ તો વ્રત થાય એટલે કઈ એને કઈ પાંજરાપોળમાં મૂકી આવે. પેલા તો શું છે કે ઢોરને પાંજરાપોળમાં મૂકતા હતા, હવે તો માણસોની પાંજરાપોળ થઈ ગઈ છે. હે, વૃદ્ધાશ્રમો થઈ ગયા છે ગામે ગામ. ભાવનગરમાં વૃદ્ધાશ્રમ છે. શું સારું છે, વ્યવસ્થિત ચાલે છે. આમાં તો શું છે કે ગમે તે ઉંમર હોય, શરીર વૃદ્ધ હોય, શરીર યુવાન હોય, કે ગમે તેવું શરીર હોય, આત્મહિત કરી લેવા જેવું છે. એમાં શું બીજો એમાં કઈ વિચારવા જેવી, વિકલ્પ કરવા જેવો વિષય છે? કેમ કે આયુષ મર્યાદિત અને અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. કોઈ પણ સમયે કોઈ પણ તંદુરસ્ત માણસ આયુષ પૂરું કરે છે, ગમે ત્યારે પૂરું કરી લે છે. એટલે ગમે તે શરીરની અવસ્થા હો, આત્મહિત કરવું અને એની મુખ્યતા હોવી, એમાં તો બીજો વિકલ્પ પણ વિચારવા જેવો નથી લાગતો. એમાં કોઈ વિકલ્પ વિચારવા જેવો, કેમકે મનુષ્ય પણ અનંત કાળે મળવું મુશ્કેલ છે. આત્મહિત ન કર્યું એનો અર્થ શું? બીજો અર્થ શું? કે આત્મહિત કરવા યોગ્ય એવું જે મનુષ્યત્વ પ્રાપ્ત થયું તેની ઉપેક્ષા કરીને, એમ આત્મહિતની ઉપેક્ષા કરીને આત્મહિત ન કર્યું, હવે અનંત કાળે પણ તને મનુષ્યપણું ન મળે એવી કુદરતી વ્યવસ્થા ઉત્પન્ન થઈ છે. એટલે આત્મહિતની કોઈ પણ અવસ્થામાં મુખ્યતા રાખવી એ આત્માનો પહેલો આત્મધર્મ એ છે. પછી બધો મનુષ્ય ધર્મ ને, પછી બધો કુટુંબ ધર્મ ને, બધું દેહ ધર્મ ને બધું પછી છે, પહેલો આત્મધર્મ છે. એટલે તો આપણે આપણું માસિક આત્મધર્મ ના નામથી ચાલે છે. શું આત્માનો ધર્મ? શું માનવ ધર્મ નહી? તું પેલા મનુષ્ય કે પેલા આત્મા? મનુષ્ય તો તું આટલા આયુષ છે, એટલા વર્ષથી થયો, એ પેલા તો તું આત્મા છો, અનાદિથી તો તું આત્મા છો. તો આત્માનો ધર્મ મુખ પડતો ને, પેલો માનવ ધર્મ. એ વાત બહુ ઊંડા વિચારની નથી, છીછરા વિચારની છે. હા, માન્યું નથી, એવું માન્યું નથી. અને આત્મહિતનો વિચાર પણ જે ગંભીરતાથી કરવો જોઈએ એ ગંભીરતાથી કર્યો નથી. ગુરુદેવના પ્રતાપે આત્મધર્મ તરફ, આત્મા તરફ વિચારતા આપણે લોકો થયા. એના વિચારો કરીએ, એનો સ્વાધ્યાય કરીએ, એના ગ્રંથો વાંચીએ, શું એની ચર્ચાઓ કરીએ, પણ જે સિન્સિયરિટી જેને કહેવાય, જે કામની જે સિન્સિયરિટી હોવી જોઈએ કે આ તો સિદ્ધપદ પામવાનું કારણ છે, એવી જે ગંભીરતા છે, એ ગંભીરતાથી જે કામ હાથમાં લેવું જોઈએ, એ ગંભીરતાથી કામ હાથમાં ન લેવાય તો એ કામની શરૂઆત પણ બરાબર થતી નથી અને મનુષ્યત્વ છે એ ગુમાવવામાં આવે છે, ગુમાવી દે છે. અસ્તિત્વ ગ્રહણ, અસ્તિત્વ ગ્રહણમાં એવું છે કે પોતાની હૈયાતી, અસ્તિત્વ એટલે પોતાની હૈયાતી, મોજૂદગી. તો અત્યારે હું છું એવું લાગે તો છે, પણ જો અંતર અવલોકનથી સૂક્ષ્મપણે તપાસે તો રાગમાં હું પણ લાગે છે, હું છું એવો જે વિકલ્પ ઉત્પન્ન થયો ત્યાં હું પણ લાગે છે. એના બદલે જ્ઞાન માત્રમાં, જે જ્ઞાન માત્ર વેદન રૂપ છે એ ગુણ, ગુણનો ગુણ છે. જ્ઞાન ગુણનો ગુણ શું? જ્ઞાન જ્ઞાનને વેદે તે જ્ઞાનનો ગુણ છે. તો પોતાની હૈયાતી, પોતાની મોજૂદગી વેદનથી ગ્રહણ થવી જોઈએ, જ્ઞાન વેદનથી ગ્રહણ થવી જોઈએ. એને પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કહી છે. એ જ શ્રીમદજીએ જે અસ્તિત્વ ગ્રહણની વાત કરી છે તે સ્પષ્ટ અનુભવાંશે પરમાર્થની પ્રતીતિ કીધી છે, પરમાર્થ સ્વભાવની પ્રતીતિ. એ અનુભવાંશે એટલે વેદનથી એનું અસ્તિત્વ ગ્રહણ થાય, તો એ વખતે ઓળખાણ થાય, એ વખતે નિર્ણય થાય, એ વખતે આત્મલક્ષ થાય કે જેના ગર્ભમાં નિર્વાણ પદ પડેલું છે, એવું એ અસ્તિત્વ ગ્રહણ છે. અને એની અસર બહુ મોટી છે, જીવના પરિણામ ઉપર એની અસર એટલી બધી મોટી આવે છે. કેમ કે પ્રત્યક્ષ અંશ છે ત્યાં, અનુભવાંશમાં કયો વેદન અંશ છે, પ્રત્યક્ષ અંશ છે. તો પ્રત્યક્ષતાની એટલી મોટી અસર આવે કે જીવ પોતે એ અસરમાં ને અસરમાં આગળ વધીને સમ્યક દર્શન આદિની સ્વાનુભવની પ્રાપ્તિ સુધી પહોંચી જાય છે. એ અસરમાંથી છૂટીને બીજું કાંઈ થાય પછી બની શકે નહીં, એટલી મોટી અસર આવે છે. એમણે તો ત્યાં એ લખ્યું છે કે એક વખત અસ્તિત્વ ગ્રહણ થયા પછી એ સમ્યક દર્શનનું અંગ હોવાથી નિયમથી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. કદાચ પ્રકૃતિ જોર કરશે તો પણ પગ પાછા પડશે, એટલે કે પ્રકૃતિની અંદર ખેંચાઈ નહીં જાય. શું? જેમ જ્ઞાનીને રાગાદી છે પ્રકૃતિગત રીતે, પણ લંગડા લૂલા છે, આધાર નથી ને, અને હું પણ આનો આધાર નથી, એમાં પોતાપણું લાગતું નથી, એટલે આધાર છૂટી ગયો છે. એમ આને પણ પગ પાછા પડે છે, એ પ્રકૃતિની શક્તિ તૂટી જાય છે, કેમ કે અરુચિ થઈ ગઈ છે એને. સ્વભાવની ગુણ નિધાનની રુચિ અને પ્રકૃતિ આદિ દોષિત ભાવની અરુચિ, આ બે સાથે ઉત્પન્ન થાય છે, અસ્થિ નાસ્તિ એક સાથે ઉત્પન્ન થાય છે. અને તેથી ગુરુદેવશ્રીએ ભેદ જ્ઞાનને આ લક્ષણ બાંધ્યું છે. પરમાગમ સારમાં 307માં ભેદ જ્ઞાનનું આ લક્ષણ બાંધ્યું છે કે એને રાગની અરુચિ થઈ ગઈ છે, એમ કે છે. શું? એ ભેદ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું છે. કેમ? ગુરુદેવ તો કેટલા પડખાથી નિરૂપણ કરતા હતા, અરુચિના પડખાથી ભેદ જ્ઞાનનું નિરૂપણ કર્યું છે. જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું એ સ્વરૂપ છે, ભેદ જ્ઞાન થયું એનું સ્વરૂપ એ છે કે લક્ષણ શબ્દ વાપર્યો છે, લક્ષણ એટલે સ્વરૂપ આયા, કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે. શું? જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે, કે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી, રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં બળું છું બળું છું બળું છું બળું છું થાય, બળું બળું થઈ જાય, તેમ દુઃખ દુઃખને દુઃખ છે, ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે. જો આ નિર્ણયની ભૂમિકામાં ભેદ જ્ઞાન શરૂ થયું તો ભેદ જ્ઞાન પ્રગટે, આમ છે. રુચિ અપેક્ષિત વાત લીધી છે કે તીવ્ર અનાદર ભાવ જાગે, તીવ્ર અરુચિ થઈ જાય છે. એનું કારણ છે કે રાગનું એકત્વ એમનેમ નથી થયું, રાગની રુચિપૂર્વક રાગનું એકત્વ વર્તે છે. પહેલા રાગની નાશ પામે, રાગની રુચિ પહેલા તૂટવી જોઈએ. રાગની રુચિ તૂટ્યા વગર રાગનો અભાવ ન થાય. આપણે પહેલા પ્રશ્ન શું કરીએ છીએ કે ધર્મીને રાગ થાય કે ન થાય, જ્ઞાનીને રાગ થાય કે ન થાય, એના છોકરાને રમાડે કે ન રમાડે, એ દુકાનને તાળું મારે કે ન મારે, દુકાને જઈને વેપાર કરે કે તિજોરી ખુલ્લી મૂકીને જીવો જાય, એને રાગ છે કે નહીં પૈસાનો, એમ ન જોવાય. એને રાગની રુચિ નથી એમ જોવાય. પહેલા પહેલા રુચિ જાય ને પછી રાગ જાય. પહેલા રાગ જાય એમ નથી બનતું કોઈ દિવસે, એનો ક્રમ આ છે. રાગના અભાવનો, રાગના નાશનો આ ક્રમ છે કે પહેલા રાગની રુચિ ટળે ને પછી રાગ ટળે છે. ના છે ને, એ ઉપયોગનું છે. ઉપયોગ અંદરમાં નહીં વળે, રુચિ મીઠા વગર ઉપયોગ અંદરમાં નહીં વળે, એમ વાત છે. અને જે રાગની રુચિ મટાડ્યા વગર ઉપયોગને અંદરમાં વાળવા માટે જ્ઞાન ધ્યાન ને યોગના બધા પ્રયોગ કરે છે, એ ક્રમ વિપર્યાસ છે. કોઈ દિવસ એમાં સફળતા મળી શકે નહીં. આ તો વિજ્ઞાન છે ને, સાયન્સ છે, બહુ વ્યવસ્થિત વાત છે, એકદમ સિસ્ટમેટિક સાયન્ટિફિકલ વાત છે. ध्रुव तत्व किसी को नमता ही नहीं है, झुकता ही नहीं है, खुद की सिद्ध पर्याय को भी नहीं नमता. ठीक, ये सिद्ध पद प्रकट थाय छे ने ध्रुव तत्व नहीं नमत, सिद्ध पर्याय ध्रुव पद ने नमे छे एम छे. ध्रुव तत्व नो महिमा करे छे, દ્રષ્ટિનો વિષય છે ને, એટલે એનો જ મહિમા છે. તો કે કેટલું મહાન છે, કેટલું મહાન છે. મોક્ષનો બહુ મહિમા કર્યો, મોક્ષનો ઘણો મહિમા કરો છો, તો કે પણ મોક્ષ એને પગે લાગે છે. હા, આપણે એમ કહીએ ને ભાઈ તો બહુ મોટા પુરુષ છે, બહુ મહાન પુરુષ કહેવાય, તો પણ એ કોને પગે લાગે છે તો નક્કી કર. હમણાં સુગાનીજીનો થોડો વિરોધ જેવું ચાલે છે ને, પછી વિકલ્પ આવ્યો. ગુરુદેવ નો મહિમા ગૌણ થઈ જાય છે, ખોટી વાત છે. ગુરુદેવે વંદન કર્યા, કેટલો મહિમા આવ્યો એને. ગુરુદેવ મહિમા કરે એનો મહિમા આપણે ન કરવો, એ ક્યાંની વાત છે, ક્યાંની એની વાત છે. ગુરુદેવ નો અભિનય થઈ ગયો એને, એવું છે. બધી ગડબડ થઈ જાય, સંપ્રદાય બુદ્ધિનું કારણ છે. આપણે તો કાનજી સ્વામી ના સંપ્રદાય વાળા, આપણે કાનજી સ્વામી સિવાય બીજાની વાત જ ન કરાય. તું પણ એની જ માનતો નથી, એનો હું હવે તો એની ખરેખર માનતો નથી, એવી વાત છે. હા, નામ એનું છે, વાત પોતાની છે. એવી વાત કરી, પણ જુઓ તો ખરા, પોતે તીર્થંકર પુરુષ છે, પોતાને ખબર છે, પોતાથી પાયમાં છે, પોતાની ભક્તિ કરે છે, અનંત તીર્થંકરોથી અધિક એવી બેહદ ભક્તિ કરી છે. કેટલી બધી ભક્તિ કરી છે, એવી ભક્તિ તો જોઈ નથી કોઈને, એવી બેહદ ભક્તિ કરી છે સુગાનીજીએ. તો કે એને મારા નમસ્કાર પહોંચશે, એટલે ઠીક ગજબ છે ને. ઓમ નમઃ સિદ્ધેભ્ય. તો કે એ વખતે સિદ્ધાલયમાં બિરાજમાન હશે. એક આત્માનું સિદ્ધ પદ અત્યારે જ્ઞાનમાં આવી ગયું. ગુરુદેવના વર્તમાન શ્રુત જ્ઞાનમાં, મતિ શ્રુત જ્ઞાનમાં સુગાનીજીના સિદ્ધ પદનો ફોટો પડી ગયો. એમના પવિત્ર જ્ઞાનમાં એમની પૂર્ણ પવિત્ર દશાનો ફોટો પડ્યો. એવું આ પવિત્રતા પવિત્રતાનું મિલન આવું છે. અલૌકિક વાતો છે બધી, એવી અલૌકિક મહિમા જેનો ન થાય એવી અલૌકિક વાતો છે. સમજી ન કઈ કે આમ કેમ થતું. ભાઈ, માન અપમાનની કલ્પના મિથ્યા દ્રષ્ટિઓને હોય છે, સમ્યક દ્રષ્ટિઓને કદી વધી નથી. પ્રમોદ આવો આવો જીવ છે. ઓહો. પ્રમોદ આવે, બહુમાન
આવે,
સિદ્ધની નાતમાં ભીડા, અલ્પ કાળમાં સિદ્ધાલયમાં સર સડાક જશે, ધન્ય હો, બહુમાન આવે છે. યો ધ્રુવ તત્વ કિસી કો નમતા હી નહીં હૈ, ખુદ કે સિદ્ધ પર્યાય કો ભી નહીં નમતા, એ તો પોતાને સિદ્ધ પર્યાય ને પણ નમતા નથી. એ 481 થયા, 482. मुनि के पास कोई शास्त्र हो और दूसरा कोई उस शास्त्र को मांगे तो मुनि फौरन दे देते हैं. क्यों? मुनि के पास कोई शास्त्र हो મમત્વ નથી, બીજું કે સામાજીવને એ કલ્યાણનું નિમિત્ત છે, પોતે તો સમર્થ છે પોતાનું કલ્યાણ કરવા માટે, એમને કઈ શાસ્ત્રના અવલંબનની જરૂર નથી, જીવંત આગમ તો એ પોતે જ છે અને એમના શ્રીમુખેથી તો આગમ જરે છે, આગમ અમૃત તો એમના શ્રીમુખેથી તો જરતા હોય છે, એટલે એમને તો કઈ આગમના અવલંબનની જરૂર નથી હોય, છતાંય વાંચે, ઉપયોગ બહાર જાય તો બીજા મુનિઓના બીજા આચાર્યોના શાસ્ત્રો વાંચે, ટીકાઓ કરે, એમાં નાનું મોટાપણું નથી કે એ આચાર્યની ટીકા હું શું કરવા કરું, એના સૂત્રને હું સ્વતંત્ર ન લખું, એવું નથી. બહુ ભક્તિ આવે છે, પ્રમોદ આવે છે અને એમની ભક્તિ પણ કરે, પૂર્વાચાર્યોની ભક્તિ પણ કરે. શું એમ જુએ છે કે એવા ગુરુઓની પરંપરાથી અત્યાર સુધી માર્ગ જે જળવાઈ રહ્યો એ મને પ્રાપ્ત થયો છે, ડિસ્કનેક્શન ડિસ્કનેક્ટ નથી થયો વચ્ચેથી, કન્ટિન્યુ રહી ગયો, એ બધા ઉપકારી છે બધા. મહાવીર ભગવાનથી માંડીને ગણધરદેવથી માંડીને બધા આચાર્યોની પરંપરામાં બધાને ઉપકારી ગણવામાં આવે છે, એટલે બહુમાન હોય છે, એની ટીકા કરે છે. પછી બીજાએ શાસ્ત્ર માંગ્યું તો કે એને કલ્યાણનો ભાવનાથી માંગ્યું ને, એક મિનિટ મોડું ન કરે, આમાં એક મર્મ શું છે એનો, કે બીજાના કલ્યાણના કારણમાં મોડું થાય એ જ્ઞાનીનો અભિપ્રાય નથી, મુનિને તો નથી પણ જ્ઞાનીનો અભિપ્રાય નથી, મુમુક્ષુનો અભિપ્રાય ન હોય. શું તમારે વાંચવું છે? તમે પહેલા વાંચો, હું પછી વાંચીશ, એને સરળતા આવે. શું એ પુસ્તક હોય, પહેલાના જમાનામાં તો પુસ્તક મળતા નહીં, એક પુસ્તક હોય ને કોઈ એમ કે ભાઈ મારે વાંચવું છું, તો પહેલાં તમે વાંચી લ્યો, કેમ કે તમને લાભ થાય એમાં મોડું કરવાનો મારે અભિપ્રાય નથી, પછી ઓલો વિવેક કરે કે નહીં તમે પૂરું કરીને મને આપજો, એ બીજી વાત, પણ પોતે આ અભિપ્રાયમાં ઊભો હોય છે. શું કે સામાન્ય મોડું થવું જોઈએ નહીં. આ વાત તો નાની નાની છે પણ એની કિંમત ઘણી છે. કિંમત કેમ ઘણી છે? કે એથી જે વિરુદ્ધ અભિપ્રાય છે એ પરમાર્થના અંતરાયભૂત અભિપ્રાય છે. શું? એ પરમાર્થના અંતરાયભૂત અભિપ્રાય છે. વાત નાની લાગે પણ તત્વ દ્રષ્ટિએ એ વાત નાની નથી. બોલ સાધારણ લાગે ને, તો મુનિભાઈ કોઈ શાસ્ત્ર માગે ને તરત આપી દઈએ, એવી વાત હું લખવાની જરૂર હતી આમાં, તો મુનિભાઈ કોઈ શાસ્ત્ર માગે ને તરત આપી દઈએ, હવે આવી વાત ના હતા, આવા ઊંચા ગ્રંથમાં આવી વાત પણ એવી વાત નથી, એની અંદર ભર્યું છે. શું સાધારણ વાત નથી, એનો અભિપ્રાય ને વિચારો, એમાં ઊંડાણ ઘણું છે. દૂસરા કોઈ શાસ્ત્ર કો માંગે તો મુનિ ફોરન દે દેતે હૈ, ક્યોંકિ વે ખુદ હિ તો પરાશ્રય ભાવ છોડના ચાહતે હૈ, હમ તો એમને આલંબનની જરૂર નથી, એ તો પોતાના નિજાલંબનમાં રહેવા માંગે છે, તમે કલ્યાણ નિમિત્ત હોય તો અત્યારે લઈ જા ભાઈ સાહેબ, ઈસી છે માંગે તો સહજ દે દેતે હૈ, માટે એ તો માગે તરત જ આપી દે છે, સહેજ દઈ દે છે, એમાં એમને બીજો વિકલ્પ આવતો करते थे। मुनि दशा में भी उपकरण के प्रति भी ममत्व नहीं होता है। शास्त्र ने उपकरण किए से पण एनु ममत्व होतो नथी। आ लोको तो कपड़ा ने उपकरण किए से पण कपड़ा उपकरण नथी। वधुमां वधु उपकरण शास्त्र छे। मोर पीछे कमंडल मोर पीछे कमंडल बेवाना ही है ने त्रीजु होय तो शास्त्र बस। पछी आगल कोई उपकरण राखवामां आवतो तो कपड़ा ने शरीर ने साता असाता साथे संबंध छे। ठंडी गर्मी दास मच्छर ना रक्षण ए बधाना असाता ने सामे एनो कपड़ानो कारण छे। ने कपड़ानो विकल्प ए खाली कपड़ानो विकल्प नथी। कपड़ू शरीर ने साथे वपराता नियम थी मलिन थया वगर रहे ने। એટલે કપડું જે રાખે અને કપડું ધોયા વિના રાખવું એ બની શકે નહીં। વહેલું મોડું ધોવે બીજી વાત છે, સ્થાનક વાસી જરા વધારે મોડું રાખે છે અને એનો વપરાશ ઓછો થાય એટલે, પણ ધોયા વગર તો ચાલે નહીં, પહેરી શકાય નહીં, પછી તો ગંધાવા માંડે, ધોવું જ પડે। એટલે કપડું રાખે એને ધોવા માટેનું પાણી અને સાબુ બે રાખવા જ પડે। પાણીને સાબુ રાખે અને સાબુને પાણી માટેની વ્યવસ્થા માટે બીજી આર્થિક વ્યવસ્થા રાખવી જ પડે, ક્યાં કરવી પડે, ક્યાં કરાવવી પડે, ક્યાં કરતા હોય એને અનુમોદવી પડે। એટલે કપડામાં એકલા કપડા નથી આવતા, કપડાની અંદર એની પછી મણઝાર ઊભી થયા વગર કરીને। જૈન દર્શનનો તો વ્યવહાર એવો છે કે ધર્મી જીવ ધર્મ કરે, આ ધર્મનો વ્યવહાર જ એવો છે। જૈન ધર્મનો વ્યવહાર એટલો ઊંચી ઉચ્ચ કોટીનો છે કે પોતાના કોઈ પણ જરૂરિયાતના સાધન માટે બીજાને બોજો થાય એ કોઈ ધર્મીના અભિપ્રાય બહારની વાત છે। શું બોજો? મારો બોજો કોઈના માથે ન થવો જોઈએ। શું ગુરુદેવને કોઈ એમ કહ્યું સાહેબ આપની દવામાં આટલો ખર્ચો થાય છે તો કે બંધ કરો ડાક્ટરને લાવવાનો? શું કીધું સીધું? એવો પ્રસંગ બની ગયો સાહેબ આપના માટે કલકત્તાથી ડાક્ટર આવે છે તો 4,000 રૂપિયાનો ખર્ચો થાય છે। હે 4,000નો ખર્ચ થાય છે? મને ખબર નહીં કે બંધ કરો અને લાવવાનો જ નહીં। અરે પણ આ દવા ટ્રીટમેન્ટનો હું તો કે ટ્રીટમેન્ટનું કાંઈ નહીં, બધું ભૂલી જાવ, એને લાવવાનો નહીં, વાત નક્કી કે આવી કોઈ વાત કરે। પણ કાલ સવારે કોઈ એમ કે છે કે સાહેબ તમે દૂધ પીઓ એના 2 રૂપિયા ખર્ચ થશે તો દૂધ બંધ કરી દેશે, આ તો ગુરુદેવ છે। કાલ તમે જો ગણાવશો કે 2 રૂપિયા દૂધ ના થયા, હવે દૂધ નથી પીવું એમ કે છે, એ તો કે બોજો કોઈનો થાય નહીં। શું એટલે એ તો તરત જ બોજાની વાત આવે તો એમાં અભિપ્રાય ઉભો જ છે, એમ કઈ વિચારવું નથી પડતું, ફડાક દઈને ના પાડી દઈએ એવું થયું તું પહેલે વહેલી ટેપ લેવાનું શરૂ કર્યું તમને SP હતા ને શાંતિલાલ પોપટલાલ, બહુ લોભી પ્રકૃતિના સાહેબ આપના 1 કલાકનું પ્રવચન લઈએ ને તો 5 આનાની વીજળી બળે કે આ મીટરમાં કે 5 આનાનો ખર્ચ આવે છે કે 1 કલાકમાં કે હે ન લેવાય કે ખાસ એવી ઊંચી ગાથા હોય ત્યારે જ લેજો કે એટલે ઊંચી ગાથા હોય ત્યારે 5 આના ખર્ચવા, સામાન્ય ગાથા હોય તો 5 આના નહીં ખર્ચો ઠીક નહીં તો કોઈને બોજો થાય, ખર્ચનો બોજો કોઈને થાય જ્ઞાની વિકતા નથી, મુનિને તો સવાલ જ નથી રહેતો, આ તો મુનિની વાત લીધી છે, જ્ઞાનીને પણ મોક્ષ માર્ગ જ એ છે। એટલે તો જ્ઞાની પોતે વ્યવસાય કરે છે, જ્ઞાની ગ્રસ્ત હોય તો પોતે શું કરવા ધંધો વેપાર કરે છે કે પોતાની જે રાગ રાગાદી છે કુટુંબ પરિવાર પ્રત્યેનો ભલે ચારિત્રમૂળનો રાગ છે, વ્યવસાય પોતે કરશે, પોતે આજીવિકા ચલાવશે, નોકરી કરી લેશે, ધંધો કરી લેશે, પણ યાચના કરીને એવી રીતે જીવન નહીં જીવે કે ભાઈ તમે મને દાન આપો, હવે મને જ્ઞાન થયું છે માટે તમે મને દાન આપો, મારો નિર્ભાવ કરો, એ જ્ઞાનીની દશામાં હોય નહીં અને ઉપરના ગુણસ્થાનમાં નથી। મુનિને તો પ્રશ્ન જ નથી, તો કોઈ વ્યવસ્થાનો સ્વીકાર જ નથી, આહારનો સ્વીકાર નથી, પછી બીજી વ્યવસ્થા ક્યાંથી સ્વીકારે? આહાર તો સંયમને ટકવાનું કારણ છે એમના માટે, આહાર તો સંયમ અર્થે લીએ છે, શરીર અર્થે નહીં, બાહ્ય સંયમ અર્થે લીએ છે, તો પણ એ આહારનો કોઈ આગોતરી વ્યવસ્થાનો સ્વીકાર નહીં. એનો અર્થ કે એમને કોઈ પણ ચીજની આગોતરી વ્યવસ્થાનો સ્વીકાર નથી, એમ એનો અર્થ થાય છે. કેમ કે આ તો વધારેમાં વધારે જરૂરી ચીજ છે આહાર તો શરીર માટે. મને તો કોઈનો બોજો થતા જ નથી, પણ જ્ઞાની પણ કોઈનો બોજો થતા નથી. કેટલી? 64 વસ્તુ એ બધા ઉપકરણો ગણાતા છે ને, 64 એ 64. એ તો ગ્રસ્તને ખબર પડે તો વાપરવો બંધ કરી દે. ચરબી વાળો સાબુ તો ગ્રસ્તને ખબર પડે તો વાપરવો. હમણાં તો એક બહુ સરસ સંસ્થા નીકળી છે પુનામાં, એક મહારાષ્ટ્રીયન બાઈ છે, એક બહુ સરસ અહિંસા નામની સંસ્થા ચલાવે છે. એ રોજિંદી વપરાશની બધી વસ્તુઓ, સાબુ, શેમ્પૂ, પછી આમતા બૈરાવ ઘણા સાધનો વાપરે છે પ્રસાધનના, એ બધા સાધનો એ અહિંસાથી બનાવે છે. એટલે આમ કોઈ હિંસક પ્રાણીઓને હિંસા થઈને, પ્રાણીઓને હિંસા થઈને ન બને એવી રીતે એ બધી બનાવે છે. અને એના માટેનું એ સાહિત્ય પણ બહુ બહાર પાડે છે કે અમારે આટલી આટલી ચીજો બને છે, આ રીતે બને છે, એટલે આમાં હિંસા નથી થતી. માટે જેને અહિંસાનો પ્રેમ હોય તે અમારી ચીજો વાપરો, મગાવો, એવું બનાવે છે. વાત કરી હતી અમે ત્યાં શાંતિભાઈ ત્યાં નેમિશ ને ત્યાં, અમારા ઘરમાં બધું એ જ વપરાય છે. અમારા કોઈ હિંસાત્મક અમે વાપરતા જ નથી. એટલો પૈસો છે પણ બધું એ પુનાનું બધું મગાવીને વાપરે છે. તેલ પણ એનું, ને સાબુ પણ એનું, ને શેમ્પૂ પણ એનું, બધી ચીજ એની. જો બાથરૂમમાં બધું વાંચી દેજો એના ઉપર. પ્રેમ હોય અહિંસાનો, એટલે ગ્રસ્ત ન રાખે. સાધુને તો પ્રશ્ન જ નથી રહેતો એવી ચીજો વાપરવાનો. આ લોકો તો મારામારી કરે છે, પછી ક્યાં પ્રશ્ન છે? નામ જ છે, કપડાં ફેરવીને સાધુ છે. બાકી તો સાધુ જેવી ચીજ જ ક્યાં રહી છે અત્યારે તો. ભગવાન